નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓડિશા અને આંધ્રપ્રદેશને આજે નવા મુખ્યમંત્રી મળશે. ઓડિશામાં મોહન ચરણ માંઝી અને આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપના બે નિરીક્ષકો ઇટાનગર ખાતે વિધાયક દળ સાથે બેઠક કરશે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં વિદર્ભ, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી. રશિયા અને બેલારૂસના સૈન્ય દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેની કવાયત હાથ ધરાઈ. અને આજે T20 વિશ્વકપમાં ન્યૂયોર્ક ખાતે ભારત અને અમેરિકા વચ્ચે મુકાબલો યોજાશે. ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે, જ્યારે અમેરિકા બીજા ક્રમે છે. ભાજપના વરિષ્ઠ નેતા મોહન ચરણ માંઝીએ ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. આજે સાંજે ભુવનેશ્વરના જનતા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો જુઅલ ઓરમ, અશ્વિની વૈષ્ણવ અને અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો આ સમારોહમાં હાજરી આપશે. ભાજપના ધારાસભ્ય દળે સર્વસંમતિથી બે કેન્દ્રીય નિરીક્ષકો, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં 52 વર્ષીય માંઝીને તેમના નેતા તરીકે ચૂંટ્યા. શ્રી માંઝી ઓડિશાના કેઉંઝરથી 4 વખત ધારાસભ્ય છે. તેઓ 2000, 2004, 2019 અને 2024માં ઓડિશા વિધાનસભા માટે ચૂંટાયા. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી શ્રી માંઝીએ કહ્યું કે તેમની સરકાર રાજ્યના લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. ભાજપે કનકવર્ધનસિંહ દેવ અને પ્રવર્તી પરીદા એમ બે નાયબ મુખ્યપ્રધાનો રાખવાનો પણ નિર્ણય કર્યો છે. શ્રી સિંહ દેવ 6 વખત ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી છે અને પટનાગઢ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શ્રીમતી પરીદા નિમાપારા વિધાનસભા મત વિસ્તારનું પ્રથમ વખત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશના ચૂંટાયેલા મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુ આજે શપથ લેશે. આજે સવારે 11:27 કલાકે વિજયવાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક કેસરાપલ્લી આઈટી પાર્ક ખાતે શપથ ગ્રહણ કરશે. ચોથીવાર તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેટલાક મહાનુભાવો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. અગાઉ શ્રી નાયડુ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને પણ મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો. શ્રી નાયડુને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપતા રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ પણ આપ્યું. ભાજપ સંસદીય બોર્ડે રવિશંકર પ્રસાદ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુગને અરૂણાચલ પ્રદેશના કેન્દ્રીય નિરીક્ષકોની જવાબદારી સોંપી છે. આ બંને નેતાઓની ઉપસ્થિતિમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે. બંને નિરીક્ષકો આજે બપોરે ઇટાનગર પહોંચશે અને નવા મુખ્યમંત્રીના નામ માટે સર્વસંમતિ સાધવા માટે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ગુરૂવારે નવા મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદનો શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા છે. 60 સભ્યોના ગૃહમાં ભાજપે 46 બેઠકો મેળવીને હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, જમ્મુ વિભાગ અને દિલ્હી સહિત ભારતના ઉત્તરીય પટ્ટામાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ સુધી અતિશય ગરમીની લહેરોની પણ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ચોમાસા અંગે કહ્યું કે આગામી 1 દિવસ દરમિયાન તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા સ્થિતિ અનુકૂળ છે, જ્યારે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવી જ સ્થિતિ બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી 5 દિવસ દરમિયાન પ્રવર્તે તેવી આગાહી કરી છે. હવામાન સંસ્થાએ જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પણ પડવાનો છે. રશિયન અને બેલારૂસિયન સશસ્ત્ર દળોએ વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની બીજી કવાયત શરૂ કરી છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કવાયતનો હેતુ બે દેશોના બિન વ્યૂહાત્મક પરમાણુ હથિયારોના ઉપયોગ માટે તૈયારીનો છે. બિનશરતી રીતે કેન્દ્રીય રાજ્યની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરાઈ છે. એક એજન્સીના અહેવાલ મુજબ બંને દેશોની પ્રથમ કવાયતમાં રશિયન દળોએ ઇસ્કેન્ડર ઓપરેશનલ ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ સાથે પ્રશિક્ષણ હાથ ધર્યું, જેમાં ખાસ કરીને પ્રશિક્ષણ વાહનોને દારૂગોળોથી સજ્જ કરવામાં પણ આવ્યા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એર ન્યૂઝ _ABIDને ફોલો કરી શકો છો. યમનના દરિયાકાંઠે ક્ષમતા કરતા વધુ ભારને કારણે બોટ પલટી જતા 49 લોકો ડૂબી ગયા છે અને 140 અન્ય લાપતા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના અહેવાલ અનુસાર યમનના શાબવા પ્રાંતના કિનારાની નજીક જહાજ પલટી ગયું. આ બોટ સોમાલિયાના બંદર શહેર બોસાસોથી રવિવારે વહેલી સવારે રવાના થઈ, જેમાં 90 મહિલાઓ સહિત 115 સોમાલી અને 145 ઇથોપિયનો હતા. આઈઓએમ અનુસાર સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શોધ અને બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યા છે. પેટ્રોલિંગ બોટની અછત અને અહીંના આંતરિક સંઘર્ષોને કારણે બચાવ અને રાહત કામગીરી ઝડપથી નથી થઈ રહી. સ્થાનિક માછીમારો અને અન્ય લોકો બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગયા છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને પણ સ્થાનિક નાગરિકો મદદ કરી રહ્યા છે. પૂર્વીય માર્ગ તરીકે ઓળખાતા આ દરિયાઈ માર્ગે 2014થી અત્યાર સુધીની દુર્ઘટનાઓમાં 1900 સ્થળાંતર કરનારા લોકો મોતને ભેટ્યા છે. મલાવીના ઉપરાષ્ટ્રપતિ સોલોસ ચિલીમા અને અન્ય 9 વ્યક્તિને લઈને જઈ રહેલું સૈન્ય વિમાન જંગલમાં તૂટી પડતા તમામના મૃત્યુ થયા. મલાવીના પ્રમુખ લાઝારુસ ચાકવેરાએ જણાવ્યું છે કે અકસ્માતમાં કોઈ જ નથી બચ્યું. ટેલિવિઝન પરથી પ્રસારિત સંદેશામાં તેમણે જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન મળી આવ્યું છે અને કોઈ જીવતું નથી બચ્યું. ચિલીમા અને અન્યોને લઈને જઈ રહેલું વિમાન સોમવારે ખરાબ હવામાનને કારણે ઉત્તરીય શહેર મુજ્જુમાં ઉતરાણ કરવામાં નિષ્ફળ ગયા બાદ ગુમ થઈ ગયું હતું. આઈસીસી પુરૂષ T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે સાંજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટ્રી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએસએ સામે ટકરાશે. બંને ટીમોએ તેમની 2 મેચ જીતી લીધી છે, જેને કારણે આજનો મુકાબલો રોમાંચક રહે તેવી શક્યતા છે. બંને ટીમે એટલે કે પહેલા ઇન્ડિયાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન અને આયર્લેન્ડ સામે જીત મેળવી, જ્યારે યુએસએ તેમના અગાઉના મુકાબલામાં કેનેડા અને પાકિસ્તાન પર વિજય મેળવ્યો. શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ છે, જ્યારે યુએસએ બીજા ક્રમે છે. આજે વધુ અન્ય 2 મેચ રમાનાર છે. ઓસ્ટ્રેલિયા એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં નામિબિયા સામે ટકરાશે, જ્યારે શ્રીલંકા ફ્લોરિડાના સેન્ટ્રલ બોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં નેપાળ સામે ટકરાશે. અગાઉ અમેરિકાના ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાને કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો. મોહમ્મદ રિઝવાન અણનમ રમ્યો, તેણે 53 બોલમાં 53 રન બનાવ્યા, જ્યારે બાબર આઝમે 33 બોલમાં 33 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન BWF સુપર 500 ઇવેન્ટમાં ભારતીય અનુપમા ઉપાધ્યાએ મહિલા સિંગલ્સ કેટેગરીના પ્રારંભિક રાઉન્ડમાં મલેશિયાની વોંગ લિંગ ચિંગને હરાવી તેણે સીધા સેટમાં 21-14, 23-21 મેચ જીતી લીધી. અન્ય સિંગલ્સની મેચોમાં આકર્ષી કશ્યપ યુક્રેનની પોલીના બુહુરોવા સામે રમશે. સામ્યા ઇમાદ ફારૂકી ચાઇનીઝ તાઇપેન નીપાઈ યુપો સામે ટકરાશે, જ્યારે કેયુરા મોપ્તી સામે માલવિકા બંસોડ શરૂઆતના રાઉન્ડમાં ઓલ ઇન્ડિયન હરીફાઈમાં ભાગ લેશે. જમ્મુ અને કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. કઠુઆના હીરાનગર સેક્ટરના સૈદા સોહોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે થયેલા સામસામા ગોળીબારમાં આતંકવાદી માર્યો ગયો. એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ સેડા સોહોલ ગામના જંગલ વિસ્તારોમાં મોટે પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને આર્મી સ્ટાફના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ મહિનાની 30મીએ ચાર્જ સંભાળશે. હાલના આર્મી સ્ટાફ જનરલ મનોજસિંહ પાંડે 30મી જૂને પદ છોડશે. 1 જુલાઈ 1964ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને 15મી ડિસેમ્બર 1984ના રોજ ભારતીય સેનાની પાયદળમાં કમિશન આપવામાં આવ્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓડિશા અને આંધ્રપ્રદેશને આજે નવા મુખ્યમંત્રી મળશે. ઓડિશામાં મોહન ચરણ માંઝી અને આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપના 2 નિરીક્ષકો ઇડાનગર ખાતે વિધાયક દળ સાથે બેઠક કરશે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં વિદર્ભ, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી. રશિયા અને બેલારૂસના સૈન્ય દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેની કવાયત હાથ ધરાઈ. આજે T20 વિશ્વકપમાં ન્યૂયોર્ક ખાતે ભારત અને અમેરિકા વચ્ચે મુકાબલો યોજાશે. ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે, જ્યારે અમેરિકા બીજા ક્રમે રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.